ತಮಂಲೋವನವಾಶದುಃಖತ ಮುಖಾಂಬುಜಶ್ರೀರಘುನಂದನಶ್ಯನಿ ಸದಾಸ್ತು ಸಾ ಮಂಜುಳಮಂಗಲಪ್ರದಾ ಜಯಂತಿ ಬಾಣಾಸುರಮೌಳಿಗಾಲಿತಾ ಮುಷಾಸ್ಯ ಚೂಡಾಮಣಿಚಕ್ರಚುಂಡನಿ ಸುರಾಸುರಾಧೀಶಶಿಖಾಂತಶಾಯಿನೋ ಲವಚ್ಚಿದಸ್ತ್ರಂಬಕಪಾದಪಾಂಶವ ಮುಖಂ ಕರೋತಿ ವಾಚಾಲಂ ಪಂಗುಂ ರಂಗಯತೆ ಕೃಪಾತಮಹಂ ವಂದೇ ಪರಮಾನಂದಮಾಧವ ಪ್ರಪನ್ನ ಪಾರಿಜಾತಾಯ ಸ್ತೋತ್ರವೇತ್ರೈಕಪಾಣಯೇ ಜ್ಞಾನ ಮುದ್ರಾಯ ಕೃಷ್ಣಾಯ ಗೀತಾಮೃತದುಹೇ ನಮಃ ಗೀತಾಮೃತದುಹೇ ನಮಃ ಪರಮಾತ್ಮನಾ ಪರಮ ಪ್ರೇಮನೆ ಪ್ರಗಟ ಕರವಾನೆ ಮಾಟೇನಾ ಶಾಸ್ತ್ರೋಯ ಸಂತೋಯ ಜುದಿ ಜುದಿ ಜಾತನಾ ಸಾಧನೆ ಬತಾವ್ಯಾ ಎಮಾನಾ ಸೌಥಿ ಪ್ರಥಮ ಸಾಧನನ ವಿಚಾರ ಆಪಣೆ ಕರಿ ಲೀಧು. ಎ ಸಾಧನನ ನಾಮ ಆತ್ಮ ಜಾಗೃತಿ. ಪೋತಾನಿ ಜಾಗೃತಿ ಜೋಈ. ಸಾಧಕ ಪೋತೆ ಜೊ ಜಾಗೃತ ಹೋಯ್ ತೋ ಜುದಾ ಜುದಾ ವಿರೋಧಾಭಾಸಿ ವಾತಾವರಣನಿ ವಚ್ಚೆ ವಸಿನೆ ಪಣ ಪೋತಾನಿ ಆತ್ಮಭಾವನಾನೆ ಅಖಂಡ ರಾಖೀ ಶಕೆ. ಅನಾತ್ಮ ಪದಾರ್ಥೋ ಅನೆ ವಿಷಯೋನಾ ಆಕರ್ಷಣೋಥಿ ಪ್ರಲೋಭನೋಥಿ ಮುಕ್ತ ರಹೀ ಶಕೆ. ಎನಿ ಪೋತಾನಿ ಅಂದರ್ ಥೋಡಿ ಜಾಗೃತಿ, ಥೋಡೋ ವಿವೇಕ ಜೋಈಯೇ, ಸದ್ಬುದ್ಧಿ ಜೋಈಯೇ. અને તે જાગૃતિ સદબુદ્ધિ ઉત્તરોત્તર વધે બળવાન બને એને માટે આપણે બીજું સાધન પણ વિચાર્યું, સત્સંગતિ. સત્સંગતિ પ્રત્યક્ષ સત્સંગ અને પરોક્ષ સત્સંગ બે પ્રકારના સત્સંગો. બંને પ્રકારના સત્સંગો સાધકને માટે કલ્યાણકારક આશીર્વાદરૂપ ઠરે. અને એ સત્સંગતિ દ્વારા ધીરે ધીરે જીવનની વિશુદ્ધિ સધાતી જાય. વિશુદ્ધિ સધાતી જાય તેની સાથે સાથે જ્ઞાન પણ પ્રગટ થતું જાય. સંસારના પદાર્થોની અસારતા, વિનાશશીલતા, ક્ષણભંગુરતા સારી પેઠે સમજાય. અને સમજાય એટલે પછી જે ક્ષણભંગુર નથી, અવિનાશી છે, એ અવિનાશી સદાકાળને માટે રહેનાર જે પરમાત્મા છે, એ પરમાત્માને પામવા માટે ઈચ્છા થાય, જાણવા માટે ઈચ્છા થાય અને પરમાત્માના ચારું ચરણોમાં એમના સ્વરૂપમાં ઉત્તરોત્તર પ્રેમભાવ વધે તે ભક્તિ. ગઈકાલે આપણે જોયું કે શંકરાચાર્ય મહારાજે ભક્તિની વ્યાખ્યા એવી આપી કે પોતાના સ્વરૂપનું અનુસંધાન તે ભક્તિ, આત્માનું અનુસંધાન સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા, પોતાની અંદર આત્મા એનો જ અંશ છે, એનું પ્રતીક છે, એનું પ્રતિનિધિત્વ કરે છે એમ સમજીને તે આત્માની અંદર અનુસંધાન સાધવું, છેવટે પરમાત્માની અંદર પણ પ્રીતિ જગાવવી તે ભક્તિ શંકરાચાર્ય મહારાજ કહે છે. એટલે શંકરાચાર્ય મહારાજ એમ કહેવા માગે છે કે ભક્તિ જ્ઞાનમયી હોવી જોઈએ, જ્ઞાનયુક્ત. તો ધીરે ધીરે પછી ભક્તિ ભાવ સત્સંગતિ દ્વારા જે વિવેકનો ઉદય થાય, સંમતિ પેદા થાય, તે દ્વારા પણ જાગે. અને ત્રીજું સાધન પરમાત્માની પ્રેમ ભક્તિને જગાવવા, જાગેલી પ્રેમ ભક્તિને વધારવા માટેની. નામ સ્મરણ, સર્વ પ્રકારના સંતો શાસ્ત્રો સર્વસંમતિથી નામસ્મરણનો મહિમા કહી બતાવે છે કે નામસ્મરણ જેવું સુંદર, સચોટ, સુલભ, સર્વસુલભ બીજું કોઈ સાધન નથી. એ સાધનનો જો આશ્રય લેવામાં આવે તો માનવ સર્વ પ્રકારે પોતાના મનને શુદ્ધ પણ બનાવી શકે, એકાગ્ર પણ બનાવી શકે, સ્થિર પણ કરી શકે, ધીરે ધીરે પરમાત્માની પ્રીતિ એના પ્રાણની અંદર પેદા પણ થાય, અને પછી પરમાત્માની પ્રીતિ પેદા થવાથી પરમાત્માનો સાક્ષાત્કાર કરવાને માટેની લગન લાગે, અને અંતે પરમાત્માનો સાક્ષાત્કાર સદાય પણ કરો, જીવન કૃતકૃત્ય બને. ઉપનિષદોમાં પણ પરમાત્માના નામનો મહિમા ગાવામાં આવ્યો. સૌથી જૂનું નામ ઓમકાર છે, અને ઓમકારનો મહિમા ઉપનિષદના ઋષિઓ ગાય છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદ આલંબનમ પરમ, એતદ આલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. ઉપનિષદોમાં આ પ્રકારે શ્લોક દેખાય છે. એતદ આલંબનમ શ્રેષ્ઠમ, આ ઓમકાર રૂપી જે પરમાત્મા છે, પરમાત્માનું પ્રતિનિધિત્વ કરે છે ઓમકાર, તેમનું નામ છે. એનું જો આલંબન એટલે આધાર લેવામાં આવે તો તે શ્રેષ્ઠ સાબિત થાય છે. સર્વ પ્રકારે ઉત્તમ છે પરમાત્માનું આલંબન, અને આ આલંબનનો આધાર લેવાથી છેવટે બ્રહ્મલોકે મહીયતે. ઋષિ કહે છે કે બ્રહ્માંડની અંદર મહિમાવાળો માનવ બને, એટલે બ્રહ્માંડના જે સ્વામી અથવા અધિપતિ છે તે પરમાત્માને ઓળખી શકે, તે પરમાત્માની પરમ કૃપા પામી પોતાના જીવનનું કલ્યાણ કરી શકે. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિના, કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. એમ પણ કહેવામાં આવે છે કે બિંદુની સાથે જે ઓમકાર છે એ ઓમકારનું યોગીઓ નિત્ય નિરંતર ધ્યાન કરે છે, અને તે ઓમકારનું ધ્યાન, ઓમકાર પણ મંત્ર ઓમકાર સર્વ પ્રકારની કામનાઓની પૂર્તિ કરનારું છે, મુક્તિ આપનારું છે, અવિદ્યારૂપી ગ્રંથિનું ભેદન કરનારો છે, કામનાઓ લાલસાઓમાંથી માનવને મુક્ત કરી અને છેવટે પોતાના સ્વરૂપનું દર્શન કરાવનારો છે. એવા ઓમકારને પ્રણામ કરીએ છીએ. મહર્ષિ પતંજલિ પોતાના યોગ દર્શનમાં યોગની બધી રજૂઆત કરે છે. મહર્ષિ પતંજલિનો યોગ ઉપરનો ગ્રંથો સંસારના પ્રાચીન ગ્રંથોમાંનો એક બનાય છે. ભારત વર્ષમાં યોગ વિશે જૂનામાં જૂના જો કોઈ ગ્રંથો હોય તો તેમાં મહર્ષિ પતંજલિના યોગ દર્શનનો સમાવેશ થાય. યોગ વિશે જૂનામાં જૂનો કોઈ બીજો ગ્રંથ હોય તો તે યોગ વાસિષ્ઠ ગ્રંથ છે. યોગ જેની અંદર રજૂ કરવામાં આવ્યો હોય તેવો ત્રીજો જૂનામાં જૂનો ગ્રંથ હોય તો તે હઠયોગ પ્રદીપિકા ગ્રંથ છે. હઠયોગ પ્રદીપિકા, યોગ વિશે જેમાં રજૂઆત સરસ રીતે કરવામાં આવી હોય તેવો જૂનામાં જૂનો વળી કોઈ ચોથો ગ્રંથ હોય તો તે ઘેરંડ સંહિતા નામનો સંસ્કૃતમાં ગ્રંથ છે. આ બધા સંસ્કૃત ગ્રંથો છે. ઘેરંડ સંહિતા, હઠયોગ પ્રદીપિકા અને યોગ વાસિષ્ઠ. યોગ ઉપર પાંચમો કોઈ એવો ગ્રંથ હોય જેમાં યોગ વિદ્યાના રહસ્યોનું ઉદ્ઘાટન સુચારૂ રૂપે કરવામાં આવ્યું હોય તો તે શિવ પુરાણ નામનો પાંચમો ગ્રંથ છે. શિવ પુરાણ, એમાં પણ યોગની ઘણી બધી વાતો આવે છે. કેટલાક ઉપનિષદો પણ એવા છે જેમાં યોગ વિશે રજૂઆતો કરી છે. દાખલા તરીકે શ્વેતાશ્વતર ઉપનિષદ, શ્વેતાશ્વતર નામનું ઉપનિષદ, યોગ શિખા ઉપનિષદ, નાદ બિંદુ ઉપનિષદ, અમૃત નાદોપનિષદ, આ ઉપનિષદોમાં પણ યોગની મીમાંસા કરવામાં આવી છે. એકલી ભક્તિ, એકલા જ્ઞાનની, એકલા કર્મની મીમાંસા કરવાને બદલે યોગ, કુંડલીની શક્તિ, ધ્યાન, ધારણા, સમાધિ, પરિણામે થનારા પરમાત્મ દર્શનની વાતો તેમાં કરવામાં આવી. અને યોગ વિશે સરસમાં સરસ ગ્રંથ, નાનો ગ્રંથ અને સુંદર ગ્રંથ, આ બધા જ ગ્રંથોની અંદર, એ બધા જ ગ્રંથોમાં નવી ભાત પાડનારો જો કોઈ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ હોય તો તે પાતંજલ યોગ દર્શન છે. મહર્ષિ પતંજલિએ લખેલો છ દર્શનમાં એનો સમાવેશ થાય છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, મીમાંસા દર્શન. મીમાંસામાં પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા એવા બે ભાગો છે, એટલે કુલ મળીને છ દર્શન શાસ્ત્રો કહેવાય. તો એમાં યોગ દર્શન મહર્ષિ પતંજલિનો જ યોગ ગ્રંથ છે, અને વિદ્વાનો, પંડિતો, યોગ વિદ્યામાં જેમને ઘણી રૂચિ હોય તેવા એનો અભ્યાસ કરે. બહુ સુંદર ગ્રંથ છે. હવે આ ગ્રંથ છે તો યોગનો, એના ચાર વિભાગો છે: સમાધિપાદ, સાધનપાદ, વિભૂતિપાદ, કૈવલ્યપાદ. ચાર વિભાગો. શરૂઆતમાં ધ્યાન કેમ કરવું, સમાધિ એટલે શું, સમાધિ કેવી રીતે સાંપડે, સમાધિ મેળવવા માટે કેવા કેવા સાધનોનો આધાર લેવો જોઈએ, સમાધિના કેટલા બધા પ્રકારો છે, તે બધા વર્ણન જેમાં કરવામાં આવ્યું છે તે પાદને, વિભાગને, પ્રકરણને સમાધિપાદનું નામ આપવામાં આવ્યું. પછી સાધનપાદ બીજું પ્રકરણ છે, કે સંસારમાં રહીને અથવા ન રહેતા હોય તે પણ આત્મદર્શન કરવા માટે શું કરે એનું બધું સવિસ્તર વર્ણન સાધનપાદ. પછી ધ્યાન કરવાથી, યોગાભ્યાસ કરવાથી શું પ્રાપ્ત થાય, કેવી કેવી વિશેષ શક્તિઓ, સાધકની ઈચ્છા હોય તો પણ મળે, સાધકની ઈચ્છા ના હોય તો પણ મળે. આપણી ઈચ્છા હોય તો પણ આપણે હીટર પાસે જઈએ એટલે ગરમી તો મળે છે, આપણી ઈચ્છા ન હોય તો પણ આપણે કુલર પાસે જઈએ એટલે ઠંડક તો મળે છે. આપણી ઈચ્છા પર એનો આધાર નથી, એ તો કુદરતનો કાનૂન છે કે તમે હીટર પાસે જાઓ એટલે ઉષ્મા મળે, સૂર્યની પાસે જેમ જેમ જતા જાઓ તેમ તેમ ગરમીનો લાભ થતો જ જાય, નિયમ છે. અને વરસાદની ધારાઓની વચ્ચે ઉભા રહો એટલે પછી ભીના થાવ છે, ઠંડક તમને પહોંચે છે, નિયમો છે બધા. ફૂલના બગીચામાં જાઓ અને પમરાટ કરતા પુષ્પો હોય તો તમે ઈચ્છો કે ના ઈચ્છો તો પણ તમને સુવાસની પ્રાપ્તિ તો થાય છે. નદીમાં જો તમે પડો તો ભીના થાવ છે, નિયમો છે આ બધા. એવી રીતે જેમ જેમ તમે પરમાત્માની પાસે પહોંચો, યોગાભ્યાસ દ્વારા, ભક્તિ દ્વારા, ગમે તે સાધન દ્વારા, તો તેમ તેમ પરમાત્માની જે વિશેષતાઓ છે, એની જે અનંત શક્તિઓ છે, તેમાંની કેટલીક તમને મળવા માંડે. આપોઆપ અસહજ છે, ઈચ્છો અથવા ન ઈચ્છો એના પર આધાર નથી. પણ સાધકો, યોગીઓ, જ્ઞાનીઓ શક્તિઓને મહત્વ આપતા નથી. જે શક્તિઓને મહત્વ આપે, શક્તિઓની આસક્તિ કરે, શક્તિઓની મમતા રાખે, શક્તિઓમાં ફસાઈ જાય, તે આત્માને ભૂલી જાય છે, આત્માને પામી શકતા નથી. એટલે માનવ જીવનમાં જે સાધના થાય છે તે સાધના શક્તિઓને મેળવવા માટે નહીં, પણ શક્તિઓના જે સ્વામી છે, સર્વશક્તિમાન પરમાત્મા, તેમને ઓળખવા માટે થાય છે. ભગવાન બુદ્ધની પાસે એકવાર એક બહુ મહાન યોગી આવ્યો, અને એ યોગીએ ભગવાન બુદ્ધને કહ્યું કે મારે તમને યોગની કેટલીક સિદ્ધિઓ બતાવી છે. તો ભગવાન બુદ્ધ પર કઈ અસર થઈ નથી, કહ્યું કે મને જોવાની કોઈ ઈચ્છા નથી. બુદ્ધે પણ જોવાની ઈચ્છા નથી, સિદ્ધિઓને જોવાની કોને ઈચ્છા ન હોય, તો કે મને કાંઈ બહુ રસ નથી, સિદ્ધિઓને જોવામાં બહુ રસ નથી. તો કે તો એક સિદ્ધિ તો તમે જરૂર જુઓ, આ જે સામે નદી છે એ નદી ઉપરથી હું પસાર થઈ શકું છું. નાવમાં બેઠા વગર પાણી ઉપર પગ મૂકીને, મારા ફરતી પગ મૂકીને સામે કિનારે જઈ શકું, એવી જ રીતે આ કિનારે પાછો આવી શકું, એ મારે તમને બતાવ્યું છે. તોય બુદ્ધે કહ્યું, મને કાંઈ એમાં બહુ રસ નથી. એના મેં બતાવી હતી સિદ્ધિ ને ઘણો આગ્રહ કર્યો જોવાની માટે. તો ભગવાન બુદ્ધે કહ્યું, સારું. એની ઈચ્છા એવી હતી કે જો ભગવાન બુદ્ધ મારી શક્તિ કે સિદ્ધિના પ્રદર્શનથી પ્રભાવિત થાય તો તે મારા શિષ્ય બની જાય, તો એમના જેટલા પણ શિષ્યો છે બધા જ શિષ્યો આપોઆપ મળે. ઈચ્છા એટલે એક દિવસ ઘણા શિષ્યો ભેગા થયેલા બુદ્ધની પાસે ઉપદેશ સાંભળવા. તે વખતે એણે બધાને કહ્યું કે બુદ્ધની પાસે તો કાંઈ શક્તિ નથી, એની પાસે કોઈ સિદ્ધિ નથી, એ તો કેવળ વાતો જ કરે છે. સિદ્ધિ તો હું બતાવું, હું ધરાવું છું સિદ્ધિ. અને પછી સરિતા ઉપર થઈ અને એણે પગલાં મૂકવા માંડ્યા, સામે કાંઠે ચાલ્યો. એ જ રીતે સરિતાના પાણી ઉપર પગલાં પાડતો પાડતો બીજા કિનારે. પછી બુદ્ધને કહ્યું કે જોયું કેવી શક્તિ છે મારી. તો બુદ્ધે કહ્યું કે મને કાંઈ આની અસર થઈ નહીં, અસર થઈ નહીં. બાર બાર વર્ષ સુધી મારે આને માટે તપ કરવું પડ્યું, આ શક્તિને માટે યોગાભ્યાસ કરવો પડ્યો, અને છેવટે આજે આ શક્તિ મને સાંપડી છે. હું પાણી પર ચાલી શકું છું, બીજાને ચલાવી શકતો નથી પણ હું ચાલી શકું છું. તો બુદ્ધે કહ્યું કે તમે બાર બાર વર્ષ સુધી તપશ્ચર્યા કરીને આ શક્તિ પામ્યા, તો તે વસ્તુ તો નાવ હોય તો સહેલાઈથી નદીને પાર કરી શકાય છે, આટલો બધો શ્રમ કરવાનું કોઈ કારણ નથી. પણ આ નદીને તમે પાર કરી શક્યા, છતાં પણ આશા નામની જે નદી છે તેને પાર કરી શક્યા. આશા નામ નદી મનોરથ જલા તૃષ્ણા તરંગા કુલા રાગ ગ્રાહવતી વિતર્ક વિહગા મોહ ધ્રુમધ્વંસિની ધૈર્ય ધ્રુમધ્વંસિની. આશા નામની નદી છે, તૃષ્ણા નામની નદી છે, એમાં અનેક જાતના મનોરથો પેદા થાય છે તરંગો આ નદીમાં, અને ધૈર્યરૂપી વૃક્ષને ઉખેરી નાખનાર આશા તૃષ્ણા માણસની ધીરજને ખેદાન મેદાન કરે છે. આશા નામ નદી મનોરથ જલા તૃષ્ણા તરંગા કુલા. તૃષ્ણાના મોજાઓ એમાં પેદા થાય છે, માણસને અશાંત બનાવી દે છે, અને રાગ અને દ્વેષ એના બધા ગ્રાહો કુંડાળાઓ આ નદીમાં પેદા થાય. મગરો મગરમચ્છો આ નદીમાં રહે છે, રાગગ્રાહ રાગદ્વેષ. અનેક પ્રકારના તર્ક વિતર્કો અહંકારથી પ્રેરાયેલા આ બધું શું છે, વિહગા પક્ષીઓ છે, ત્યાં ઉડે છે. આશાની પાછળ બધું જ આવ્યું. આશાથી મુક્ત થવું બહુ, ત્યાગીઓને પણ કેટલીક વાર આશા વળગી જાય, લોકો મને જાણે જાણે તેને સંતોષ ન થાય, જાણ્યા પછી પૂજે માને, આમ પાછું વધતું જાય, વિસ્તાર વધતો જાય. કેવલ જાણે એનાથી એને સંતોષ નહીં થાય કે જાણ્યા પણ માને છે, કેવલ માને તો સંતોષ નહીં થાય, હવે માન્યા પછી કઈ કામ પૂજે છે, વિસ્તાર વધતો. મઠ કરું, સંપત્તિઓ સાવું, આશ્રમ કરું, શિષ્યો વધારું, નામ મારું ફેલાય, યશ મારો ફેલાય. ભગવાનનો યશ ફેલાય કેમ નહીં, મારું નામ મારો યશ ફેલાય. આશા જેમણે સર્વસંગ પરિત્યાગ કર્યા તેમની અંદર પણ કેટલીક વાર આશા, સિદ્ધિઓની આશા, અષ્ટ સિદ્ધિ નવનિધિ એમાંથી કોઈ સિદ્ધિઓને મેળવવાની આશા, સ્વર્ગાદી સુખ એ લોકને મેળવવાની આશા, આશા આશા માણસને મારી નાખે છે. નિરાશીર નિર્મમો ભૂત્વા યુદ્ધસ્વ વિગત જ્વરા. ભગવાને અર્જુનને કહ્યું ગીતામાં, નિરાશી આશા છોડી દે, સહજ રીતે જે થતું એમાં આનંદ માને, આશા મૂકી દે, ડિઝાયર્સ ન રાખ, કામનાઓ લાલસાઓ અતૃપ્ત હશે તો પણ તને અશાંત કરશે, અને તૃપ્ત થશે તો વધતી જશે, તો પણ તું તો શાંત નહીં થાય. માટે શાંતિથી આત્મસ્વરૂપમાં સ્થિતિ કર, પરમાત્મામાં સ્થિતિ કર, એની ઈચ્છા અનુસાર જે થતું હોય તે થવા દે. અઘરું છે કામ, બહુ અઘરું. એટલે કે છે ભર્તુહરિ મહારાજ પોતાના વૈરાગ્ય શતકમાં मोहावर्त सुदुस्तराति गहना कृतुंग चिंता तटी। आशा नामनी नदी केवी छे तो के ऊंचा ऊंचा चिंता रूपी किनारा वाली छे। आशा पूरी करवा माटे चिंता तो करवानी छे, चिंतन करवानी छे, पूरी न थाय तो चिंता सताव्या ज करे छे। गमे ते प्रकारनी आशा એટલે કિનારા એના ઊંચા છે કે ચિંતાના। પછી ભર્તુહરિ મહારાજ લખે છે તસ્યાહ પારગતા, એની પાર કોણ જાય છે? આશા નામની નદીની પાર કોણ જાય, એને કોણ પાર કરે છે? તો કે કોઈક જ પાર કરી શકે, કોઈ મુનિંદ્રો કોઈ યોગીઓ એની પાર પહોંચે છે અને પોતાના આત્માના સુખને પામે। એમને પછી કોઈ ઈચ્છા જ નથી, કોઈ આશા કોઈ વાસના કશું જ નથી, આત્મામાં તૃપ્ત છે, શાંત છે। સહજ રીતે કાંઈ થયું તો બરાબર, ન થયું તો કાંઈ નહીં, વલખા મારતા નથી, લાલસા નથી કે આમ થાય થવું જોઈએ, કશું નહીં। સહજ રીતે જે થાય પ્રભુની ઈચ્છા માનીને બતાવી દે, એનો અહંકાર પણ નથી, ન થાય એનો અફસોસ પણ નથી, બંને અવસ્થામાં બંને સ્થિરતા છે। તો કોઈ કોઈ યોગીઓ આશા નામની નદીની, તૃષ્ણા નામની નદીની, વાસના નામની નદીની પાર પહોંચે। તો બુદ્ધે કહ્યું કે મને તો આ નદીને તરવામાં જ રસ પહેલેથી હતો, તમે આ સ્થૂળ નદીને પાર કરી ગયા એ કંઈ મને બહુ પ્રભાવિત કરતું નથી। આશા તૃષ્ણા તો તમારામાં છે, તમે મને પ્રભાવિત કરવા માગતા હતા તમારી શક્તિનું પ્રદર્શન કરીને, અને પછી મને અને શિષ્યોને તમારા શિષ્યો બનાવવા માગતા હતા। આ તૃષ્ણાનો વિસ્તાર છે, એ તમને અશાંત બનાવશે, આત્મસ્વરૂપ તરફ જવાની, પરમાત્મા તરફ જવાની। તો બુદ્ધને કંઈ લાગ્યું? બુદ્ધે કહ્યું કે સૌથી મહાન સિદ્ધિ જો કોઈ હોય તો તે વાસના અને મોહ સાગરને તરવાની છે, અને પછી પોતાની અંદર જે આત્માની રોશની છે, સમસ્ત જગતની અંદર જે આત્માની રોશની છે તેનો અનુભવ કરવાનો છે। આનાથી મહાન કોઈ સિદ્ધિ નથી। મનને જીતવું, ઇન્દ્રિયોને જીતવી, વિચારોને વશ કરવા, સંકલ્પોને વશ કરવા, તે સિવાય માનવને શાંતિ સાંપડતી નથી। વાઘને વશ કરવા, સાપને વશ કરવા, સિંહને વશ કરવા, એનાથી શાંતિ મળતી નથી। એવા તો ઘણા મદારીઓ છે, એનાથી શાંતિ મળતી, પણ કામરૂપી વાઘને વશ કરવું, ક્રોધરૂપી રીછને વશ કરવા, અનેક પ્રકારની વાસનાઓના સાપને વશ કરવા, આમાં શક્તિ જોઈએ, ભક્તિ જોઈએ, પ્રભુની કૃપા જોઈએ, તેનાથી શાંતિ સાંપડે। તો પાતંજલિ યોગ દર્શનમાં પણ મહર્ષિ પતંજલિ લખે છે કે આ બધી જ સિદ્ધિઓ સાધકને મળે તે પછી પણ એમાંથી મનને ઉપરાંત કરવું જોઈએ, સિદ્ધિઓમાં પણ વૈરાગ્ય થઈ જવું જોઈએ, અને સર્વશક્તિમાન સર્વેશ્વર પરમાત્માની પાસે પહોંચવાની આતુરતા જોઈએ, તો જ સાધકનું કલ્યાણ થાય, તો એને કૈવલ્ય મળે, પછી મોક્ષ મળે, નહીં તો રહી જાય છે। તો એ વિભૂતિ પાપનું વર્ણન કર્યું, પછી કૈવલ્ય પાપ, ચોથો પાતંજલિ ઉપદેશ, કૈવલ્ય એટલે મોક્ષ, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, તેને માટેના સૂત્રો। બહુ સુંદર ગ્રંથ છે, ગુજરાતી ભાષામાં આપણા ઘણા ગ્રંથો મળે છે, 80 ગ્રંથો મળી શક્યા મારા લખેલા, એમાં પાતંજલિ યોગ દર્શન પર પણ મારો ગ્રંથ છે, એનું નામ યોગ દર્શન છે, સાહિત્ય સંગમ ગોપીપુરા સુરતથી મળે છે, ગીતા ઉપર છે, રામાયણ ઉપર છે, ભાગવત પર છે, મહાભારત પર છે, ચંડીપાઠ ઉપર છે, ઉપનિષદો 10 ઉપનિષદો ઉપર છે, આ યોગ દર્શન પાતંજલિ યોગ દર્શન ઉપર છે, નારદ ભક્તિ સૂત્ર ઉપર છે, ભારતીય સંસ્કૃતિના પ્રમુખ પ્રમુખ ગ્રંથો પર આપણા ગ્રંથો સરળ ભાષામાં છે। યોગ દર્શન ગ્રંથ દરેક સૂત્રને સરળ ભાષામાં સમજાવ્યું, એનું નામ જ યોગ દર્શન, સુંદરમાં સુંદર ગ્રંથ છે, અને છતાં અઘરો ગ્રંથ, અનુભવના આધાર પર જ સમજી શકાય, અનુભવના આધાર પર જ સમજાવી શકાય। તો એ પાતંજલિ યોગ દર્શનમાં મહર્ષિ પતંજલિ એક ઠેકાણે લખે છે, વાત તો યોગની કરે છે, ધ્યાનની કરે, ધારણાની, સમાધિની, કૈવલ્ય સ્વરૂપના દર્શનની, પણ એક ઠેકાણે લખે છે કે ઓમકાર એ પરમાત્માનું પ્રતિનિધિત્વ કરનારો મહામંત્ર છે, અને એ ઓમકારના જપ કરવા જોઈએ, ઓમકારના અર્થની ભાવના કરવી જોઈએ, આત્મભાવના કરવી, આત્મભાવના કરતા કરતા આત્માની પાસે પહોંચે, એમ મહર્ષિ પતંજલિ લખે છે। તસ્ય વાચક પ્રણવ તજ્જપશ તદર્થ ભાવનમ, આવા બે સૂત્રો લખે છે, ઓમકારના જપ કરવા, ઓમકારનાર્થમ આત્મ ભાવના કરવી. યોગી છે છતાં જપની ભલામણ કરે છે, બોલો, ભક્તિની ભલામણ કરે. સાચો યોગી ભક્તિનો વિરોધ કરતો જ નથી, સાચો જ્ઞાની પણ ભક્તિનો વિરોધ કરતો નથી. વિરોધ કોણ કરે છે? અધકચરા માણસો વિરોધ કરે છે. જે આગળ ચાલ્યા જાય છે એને પછી વિરોધ જેવું કંઈ રહેતું જ નથી, કારણ કે સૌની અંદર જે શુભ છે તેનું તે દર્શન કરે છે મધમાખી નીકળે, પછી વિરોધને સ્થાન જ ક્યાં છે? પરંતુ જેની આટલી ક્ષમતા નથી, જે હજુ નીચે તળેટીમાં, અનુભવની તળેટીમાં ઉભા છે, એ બધાનો વિરોધ જ કર્યા કરે છે. પોતાના સિવાય બધાનો એ વિરોધ કરે છે, કારણ કે એમના જીવનમાં વિરોધ સિવાય કાંઈ નથી. તો નામ જપો સર્વોપરી સાધન, ભક્તિભાવને વધારવા માટે અને પરમાત્મા તરફ અભિમુખ થવાને માટે છે, એવું પ્રાચીન કાળથી આપણા મહાપુરુષો રામચરિત માનસમાં પણ તુલસીદાસજી મહારાજ કહે છે કે રામને સેતુ બાંધવો પડે, સેતુ બાંધવો પડે લંકા પ્રવેશ કરવા માટે, સમુદ્રને બીજે કિનારે જવા માટે, માતા સીતાને લાવવા માટે સેતુ બાંધવો પડે. પરંતુ રામનું નામ લઈને ભવસાગરને તરી જાય છે ભક્તિ, એમને બીજો કોઈ સેતુ બાંધવો પડતો નથી, નામથી જ તરી. તો શું મોટું છે, રામ મોટા કે નામ મોટું? એમ તુલસીદાસજી કે નામ મોટું. રામને તો શ્રમ કરવો પડ્યો સેતુ બાંધવાનો, ત્યારે ભક્તો એમનું નામ લઈને નામના પ્રભાવથી અનાયાસ ભવસાગર તરી, સંસાર સાગર તરે, અને સામે જે શાંતિરૂપી સીતા છે પોતાની, એ શાંતિરૂપી સીતાને પામે. મોહરૂપી રાવણ શાંતિરૂપી સીતાનું હરણ કરે, દરેક જીવની શાંતિરૂપી સીતાનું હરણ થયું, એટલે જીવ અત્યારે દુઃખી થઈને પોતાના સ્વરૂપને ભૂલીને માર્યો માર્યો જગતમાં ફરે છે. કોઈક જ જીવ શાંતિની સરિતામાં સ્નાન કરે. બધા જીવોને આપણે પૂછીએ કેમ હવે તો શાંતિ છે ને, તો કે તે જ નથી, બીજું બધું છે. આટલા બધા પૈસા કમાવ છો, હોટલો છે, મોટલો છે, સારામાં સારા જોબ છે, લગ્ન નહોતું થયું તે હવે થઈ ગયું, સંતાન નહોતા તે હવે થવા લાગ્યા, હવે શાંતિ? તો કે હજુ ખૂટે છે કંઈક. આ અભાવ અતૃપ્તિ જીવનમાં આજે સર્વત્ર દેખાય, અને એને લીધે તમે જુઓ કે જે ધનવાન દેશો અમેરિકા અને સ્વીડન જેવા સંસારના સૌથી વધારે ધનવાન દેશો, એમાં આત્મઘાતના કિસ્સાઓ સૌથી વધારે બને છે. જો તમે આંકડાઓ જોશો, રિપોર્ટ્સ, તો ખબર પડશે કે આપણા ભારત જેવા ગરીબ દેશોમાં આત્મઘાતના જેટલા કિસ્સાઓ બને છે એના કરતાં સ્વીડન અમેરિકા જેવા દેશોમાં વધારે બને છે. આપણા ભારત જેવા દેશોમાં કુંવારી માતાઓના કિસ્સાઓ બને છે એના કરતાં આ ધનવાન દેશોમાં અધિક બને છે, વધારે બને છે. માણસ પોતાની પેશન્સ, વાસનાઓ પર અંકુશ રાખી શકતો નથી, અહીંયા છાપતો બને છે. ધનવાન થવું એક વાત છે, ધનવાન થવું એક વાત, અને સમજવાન થવું, શીલવાન થવું એ વળી બીજી વાત છે. જ્યાં સુધી શીલવાન ન થાવ ત્યાં સુધી શાંતિ મળે, આ પરિસ્થિતિ છે. વિજ્ઞાન આટલું બધું આગળ વધ્યું, શોધખોળો ખૂબ થઈ, સાધનો ઘણા નવા નવા આવ્યા, સુખો ભોગવના, છતાં માણસ તો અતૃપ્ત છે. નવા ભયો છે, અમેરિકાને, રશિયાને નવા ભય છે, નવા યુદ્ધનો ભય, જીવન અસલામત લાગે છે. અમેરિકા આજે પેટ્રોલને વર્ષોથી એકઠું કરી રહ્યું છે, આશંકા છે કે ભવિષ્યમાં વિશ્વ યુદ્ધ થાય અને કદાચ મધ્ય પૂર્વના દેશોનું પેટ્રોલ બંધ થાય તો એ વખતે આપણું કામ લાગે. સ્ટોર કરવામાં આવે છે વર્ષોથી, તમારા કેલિફોર્નિયા વિસ્તારમાં જ સ્ટોર કરવામાં આવે છે, તમને જો ખબર હોય તો. આશંકા છે, આજે કોઈને કોઈનામાં વિશ્વાસ જ નથી. રશિયાના નેતા બોલે એમાં અમેરિકાને વિશ્વાસ, અમેરિકાવાળા બોલે એમાં રશિયાને વિશ્વાસ, ચીનને કોઈનામાં વિશ્વાસ નહીં. આવું ચાલ્યા જ કરે છે. અવિશ્વાસનું વાતાવરણ, આશંકાનું વાતાવરણ, પરિણામે ભયનું વાતાવરણ, અશાંતિનું વાતાવરણ ઉભું થયા જ કરે છે. શાંતિ ક્યાં છે? દુનિયામાં બધું છે, પણ જે જોઈએ, જેનાથી જીવન આનંદમય લાગે, જીવવા જેવું લાગે, તે બે અક્ષરો નથી, શાંતિ, સુખ નથી. સમૃદ્ધિ છે પણ સુખ નથી. સમૃદ્ધિ એક વસ્તુ છે, સુખ વળી બીજી વસ્તુ. એક ભાઈ મારી પાસે આવ્યા, મગો તમારે તો બહુ સારું દૂધ મળે, બહુ સરસ ગાય દૂધ. ભેંસો ભારત ને આફ્રિકામાં જ થાય, અહીં તો ગાય એકલી થાય. ગાયનું જતન એ બહુ સારું કરવામાં આવે તો કેટલું સરસ દૂધ મળે. પિતા જશો ને તમે તો કે શું પીએ યોગેશ્વરજી, વાયડું પડે છે, વાયડું પડે છે. કોઈ ગરમ કરીને પીઓ, અંદર બદામ બદામ જરા મસાલો નાખો, કેસર વેસર બધું નાખો, તો કે એ પણ વાયડું જ પડે છે, વધારે વાયડું પડે એવું નાખીએ. અનુભવી ગયું છે તમે, કોઈ થોડુંક માખણ કે ઘી એવું તેવું વાપરો તો કે એક અબજિયાત કરે છે પૈસાનું, પૈસાનું. મેં કહું તમારે તો દહીં કેટલું સરસ મળ્યો હો, આવું તો ઘરમાં જમાવીએ તોય બનતું નથી, એવું બહારથી દહીં મજાનું ચોસલા પાડેલા બહુ સરસ દહીં. કે દહીં તો નફરત એવી છે કે જોતું જ ગમતું નથી. ફળ કેટલા સારા મળે તો કે જે દાડે ફળ ખાવ ને બીજે દાડે મરડું થાય, કોઈ સારું. પણ એકવાર એ ભાઈ મારી સાથે આવ્યા એક ઠેકાણે, એક સંસ્થામાં અમને આમંત્રણ આપ્યું. એ સંસ્થાએ સ્પેશિયલ હોલ મારા પ્રવચન માટે રાખ્યો. ભાઈ બીજા કેટલાય આવેલા એ ભાઈ, હવે એ સંસ્થાએ પ્રવચન પછીથી બધાને નાસ્તો રાખ્યો, અને એ નાસ્તામાં દૂધ બોટલો, દૂધની ઓરેન્જ જ્યુસ, ફળો, દૂધ કોઈ ન ફાવે તો દહીં બધું રાખ્યું, આઈસ્ક્રીમ બધું. કે મારી પાસે જ આ ભાઈ બેઠેલા, બીજા કેટલા હતા એમાં હતા, હું તો જોયા જ કરું. પછીથી મેં એમને બીજે દિવસે આવ્યા મારા દર્શન એટલે પૂછ્યું, તો કે દૂધ તમને ખરેખર વાયડું પડે? તો કેમ? તો કે કાલે તો તમે સારી રીતે પીતા હતા એવું મેં જોયું, એમના ધર્મપત્ની પણ હતા. ઓરેન્જ જ્યુસ પીધો, દૂધ તમે ઉપરા ઉપરી 4-5 ગ્લાસ તો પી ગયા, પેટ બહુ અનુકૂળ હોય તો જ પી શકો. અને ફળ પણ પાછળથી તમે સારા પ્રમાણમાં ખાતા, મતલબ કે બે તો આખા કેળા થઈ ગયા, એક સફરજન, એન એપલ એ ડે કીપ્સ ડોક્ટર હવે, એવી કહેવત ચાલે છે. એક એપલ જો રોજનું ખાય તો કીપ્સ ડોક્ટર હવે, દૂર રાખે ડોક્ટર. એટલે એક તો તમે ખાઈ જ ગયા, બીજું કાપવાની તૈયારીમાં હતી પણ દ્રાક્ષ તરફ તમારી નજર ગઈ એટલે દ્રાક્ષ તરફ ગયા. તો તબિયત કેમ છે તમારી? તો કે કઈ વાંધો આવ્યો નથી. તેમના ધર્મપત્નીએ કહ્યું કે મુસીબત જ આ છે એમની, ઈશ્વરે પૈસા બહુ આપ્યા છે પણ નથી ખાતા, નથી મને ખાવા દેતા. તો પણ એમને નડે છે? તો કે એ તો ઘરમાં હોય લાવવાનું ત્યારે નડે, બહાર નડતું નથી. બીજા કોઈ ખવડાવે, પાર્ટી આપે, મિત્ર મંડળ તો આ તો સંસ્થાનું હતું ને બારોબારી, તે તો રૂપાળું માફક આવે છે. તો પછી એમ કરો ને તમે બીજાને ખાવા બોલાવો ને, અઠવાડિયામાં 2 વાર પાર્ટી કરો ને તમે ખાવ, એના લડે તો કે ના આપણા પૈસા એને માટે નથી. આપણે આ દેશમાં પાર્ટીઓ કરવા આવેલા ને, જો પહેલેથી પાર્ટીઓ કરી હોત તો અત્યારે આટલા બધા પાઉન્ડ ભેગા ન થતા. ઇંગ્લેન્ડનો કિસ્સો કહું છું એટલે પાઉન્ડ એમને કહ્યું, ભેગા ન થતા. ગજબનું તમારી થિયરી છે ભાઈ, ગજબની થિયરી. મેં કહું આ ઠંડીમાં કપડાં બપડા જરા બરાબર પહેરો, તો કે એક સ્વેટર લીધું છે તો ચાલે છે બિચારો, જ્યાં સુધી ફાટશે નહીં ત્યાં સુધી આપણે શું કામ કાઢીએ, પૈસા કાંઈ એમને આવે છે. એટલામાં એક મિત્ર આવ્યો, 2 સ્વેટરો લઈ, ખૂબ આગ્રહ કર્યો એમને કે બહુ સારું છે આ સ્ટોરનું, તમે લો. તો કે ભાઈ તમે મને પહેરાવો પણ મારે તો સ્વેટર છે. તો કે લો ને ભાઈ, ખરીદતા ન હોય તો પ્રેઝન્ટ તરીકે લો. તો કે આ પ્રેઝન્ટ હોય તો વિચાર કરો. સમૃદ્ધિ હોવી એક વાત છે, સંપત્તિ હોવી એક વાત, અને શાંતિ હોવી, સુખાકારી હોવી બીજી વાત. શક્તિ જ નથી કે મને, પણ બીજાનું સદે છે, પોતાનું નથી શક્તું. કેવી થિયરી છે? આવા માણસો સંપત્તિનો ઉપભોગે ના કરી શકે. મધ માખીએ મધ ભેળું કીધું, ન ખાધું ન ખાવા દીધું, લૂંટી લીધું પછી એક જણે ખલાસ. સંપત્તિનો સદુપયોગ કરો તો તમારી સંપત્તિ સાચી છે, અને તે સદુપયોગ જીવતા જ કરો, પાછળનો કાંઈ ભરોસો. અત્યારથી જે દાન કરવું હોય, તપ કરવું હોય, ધર્માચરણ કરવું હોય, બધું અત્યારે કરો. બહુ સંપત્તિ પણ શાંતિ ન હોય તો શું કામ, શીલ ન હોય તો શું કામ. આ સંસારનો મહાન વ્યાધિ છે અત્યારે. અને આ વ્યાધિ છે ત્યાં સુધી મહાત્માઓની જરૂર પડવાની, ત્યાં સુધી જરૂર પડશે. મહાત્માઓ રસ્તા બતાવે છે કે સંપત્તિની વચ્ચે રહીને પણ શાંતિ કેવી રીતે પામી શકે, સુખી કેવી રીતે થઈ શકે, માર્ગો બતાવે છે. અને માર્ગો જાણવાની ઈચ્છાવાળા માણસો છે એટલે તો સત્સંગો ચાલે છે, નહીં તો ચાલે કે કોઈની જરૂરત જ નહીં. શાંતિની જરૂર છે. માટે તમે આવો છો નહીં, અહીંના લોકો વધારે આવે છે. ઇંગ્લિશમેન, અમેરિકન્સ, કેનેડિયન્સ, તે આપણા મહાત્માઓની શોધ કરે. પૈસા ભરી ભરીને યોગના મેડિટેશનના ક્લાસીસ ભરે છે, યોગાસનો પ્રાણાયામો શીખે છે, પૈસા ભરીને. આપણે તો પૈસા ભરવાના છે નહીં ને, ફ્રી છે, ફ્રી. તમારે તો ભરવાના નથી ને, છતાં પણ જુઓ પેલા લોકો ભરી લે જાય છે. આપણે ભરવા ના રાખીએ તો આવે કે વાત થાય કે મહાત્મા કલયુગ લાગ્યો, ટિકિટ લાગી. પણ આ લોકો જાય છે, એ લોકો કે છે મફત કાંઈ ના હોવું જોઈએ, આપણે લઈએ છીએ જ્ઞાન, બદલામાં આપણે આપવું જોઈએ. એ લોકો એમ માને છે, એના લોકો એમ કે કાંઈ પણ ફ્રી ન હોવું જોઈએ. એ પણ સારી બાબત છે. તો નામ સ્મરણ જેમ જેમ થાય તેમ તેમાં શાંતિ આપણને સાંપડે. તુલસીદાસજી કે છે આ પ્રભુનું નામ છે, એને મુખમાં ધારણ કરો. મુખરૂપી મંદિર છે, ધારણ કરો, અંદર અને બહાર પ્રકાશ થઈ જાય. રામ નામ મનિ દીપ દેહ દેહ દ્વા તુલસી ભીતર બહાર જો ચાહસી ઉજિયા રામ નામ મણિ દીપ ધર દેહ મંદિર ને દ્વાર તુલસી પ્રકાશ જો ચહે અંદર તે બહા. અંદર બહાર પ્રકાશ, નામથી પ્રકાશ, પ્રકાશ પ્રકાશ. પહેલા રસ લાગે તોય જપીએ, ન લાગે તોય જપીએ, મન સ્થિર થાય તોય જપીએ, ન થાય તોય જપીએ, આનંદ આવે તોય જપીએ, ના આવે તોય જપીએ. એ જપતા જપતા પછી ધીરે ધીરે આનંદ આવવા માંડ્યો. અત્યારે જ આમ જપવા માંડ્યા અને ધ્રુવ જેવો આનંદ આવવા માંડ્યો, એવું નહીં બને. અત્યારે જ જપવા માંડ્યા અને મીરા જેવું મને એકાગ્ર થવા માંડ્યું, નહીં બને. અનંત જન્મોના સંસ્કારો હોય તો જપીએ ને એકાગ્રતા આવે. બાકી વાર લાગવાનું, વાર લાગે એટલે સાધન મૂકી નહીં દેવાનું, નિરાશ નહીં થવાનું, ચાલવાનું. એમ સમજવાનું કે હજુ વધારે અભ્યાસની આવશ્યકતા છે. તો જપતા જ રહેવાનું, જપવાથી લાભ થાય. નામ જપવાથી અનેક પ્રકારનો લાભ થાય. કલિકાળમાં સારામાં સારું સાધન નામ જપ, એક ઠેકાણે બેસીને કરવા અને હાલતા ચાલતા પણ જેટલું પણ નામ સ્મરણ થાય તેટલું કરવું. એટલે આપણા સંતો કહે છે કે ભાઈ નામ તો જપો જ, આટલું તો તમારાથી થશે જ, અને નામ જપો તેની સાથે સાથે થોડું ધ્યાન પણ રાખવાનું. ધ્યાન, એક માણસને મરડો થયો ને, તો વૈદ પાસે ગયો. વૈદને કહ્યું મરડો થયો છે, તો કે થાય, ચોમાસું ચાલે છે એટલે પેટ બરાબર કામ ન કરે, થઈ જાય. તો કે દવા જોઈએ, તો કે દવા આપીએ. સારામાં સારી દવા કેવું આપીશ તમને, સારામાં સારી આપી. અને પછી કહ્યું કે જોજો, આમલી ન ખાતા, મરચું ન ખાતા, તળેલું હમણાં અઠવાડિયું ના ખાતા, મટી જાય મારી પાસે આવો પછી હું કહું તો ખાજો, હમણાં નહીં. અથાણું અને અડતા જ નહીં. તો કે નવા ઘરમાં નાખ્યા છ અઠવાડિયા પહેલા. તો કે પણ એને અડતા નહીં, હમણાંથી જ રાખ. સારું, મીઠાઈ ભૂલી ચૂકી ન ખાતા, ખીચડી અથવા ભાત ને દહીં લેજો, બે વાર થોડું થોડું દે, એમને કે એની પાછળ જ પડ્યા. સારું, એ દવા આપી, પડીકા ને ગયા. વૈદના પડીકા તો મોટા મોટા હોય, આપ્યા. પેલા ભાઈએ બે દિવસ પડીકા ખાધા અને પછી એના મનમાં થયું કે મરવાનું તો એક વાર જ છે, મરડો થાય તોય હું, મટે તોય હું, અથાણા કઈ વારે ઘડીએ મળવા, તાજું જ નાખી દે. એની પત્નીએ ઘડી ના પાડી, પણ કે તું બેસ હવે, તારા કરતા ડાપણ મારું વધારે છે. એટલે પોતાને હાથે બરણી ઉગાડીને અથાનું બંધ ખાવે, ખાશું ખાવું. આપણે ત્યાં લાલ મરચાના લાડવા આવે છે, તમે જો જોયા હોય, એ ભાગીને ભાતને ખીચડીમાં ઘણા ખાય, મરચાના શોખીને. તો એમણે પણ અડધો લાડવો ખાધો, ભજીયા ખાધા, મીઠાઈ ખાધી, એમ ખાવાનું ચાલુ કર્યું કે ચાલુ પડો કોર્સ. અને એની સાથે બીજો કોર્સ પણ ચાલુ જ રહ્યો, સાયમલ્ટેનિયસ કોર્સ, ટોયલેટમાં જવાનો સાયમલ્ટેનિયસ. બીજું થાય કઈ? હવે એ વૈદ એકવાર રસ્તામાં મળી ગયા, કેમ ભાઈ મરડો કેમ? તો કે મળતો જ નથી, મળતો નથી. મારી દવા એવી અક્ષર મેં આપી છે કે એક દિવસમાં મરડો બંધ થઈ જાય તમારો, નથી મળતો. મેં કહ્યું તે પ્રમાણે ખાવાનું ધ્યાન રાખો છો ને? કે ખાવાનું ધ્યાન તો હું બરાબર રાખું છું. શું ધ્યાન રાખું? તો કે અથાણું ખાઉં છું. ખાઉં છો? તો કે ધ્યાન રાખીને ખાઉં છું. પણ મેં જે નહોતું ખાવાનું કહ્યું તે તમે કેમ ખાવા પડ્યા? તો કે નથી રહેવાતું. કે રહ્યા થોડા વખત માટે રહો ભાઈ, તો જ મરડો માટે. એમ આપણા ઘણા માણસો નામ સ્મરણ કરે છે, પરંતુ જે ચરી પાડવાની છે તે પાડતા. અને પરિણામે નામસ્મરણની દવા અમોઘ થવી જોઈએ, તે અમોઘ થઈ શકતી. જો તમે આ દવા પણ લો અને સાથે સાથે ચરી પણ પાડો તો બહુ આનંદ આવે, જલ્દી કામ થઈ જાય છે, મનનો મરડો વધી જાય, આનંદ.
હરિનું નામ રસાયન સેવે પણ જો પથ્ય પળાય નહીં, નામ રટણનું ફલ નવ પામે ને ભવ રોગ ટળાય નહીં.
હરિનું નામ રસાયન છે, ઔષધિ, પણ જો પથ્ય સાથે ન લેવામાં આવે તો જરા મુશ્કેલી થાય છે, વાર લાગે છે.
પહેલું પથ્ય અસત્ય ન વધવું, નિંદા કોઈની થાય નહીં, નિજ વખાણ સુણવાના કેવા વચન અસત્ય વદાય નહીં. પર નારી માતા સમલેખી કદી કુદ્રષ્ટિ કરાય નહીં, તેમ પર ધન પાષાણ ગણીને સ્વપ્ને આશ કરાય નહીં. કર્યું કરું છું ભજન આટલું, જ્યાં ત્યાં વાત વધાય નહીં, નિજ ગુણના સ્વામીને સ્વપ્ને પણ છોડાય જાય નહીં. હું હરિનો હરિ છે મમ રક્ષક, એ હબરોસો જાય નહીં, જે હરિ કરશે તે મમ હિતનું એ વિશ્વાસ ત જાય નહીં.
બધા પથ્ય બતાવી, એક બાજુ નામ જપ આપણે કરતા રહીએ, પાણીની ડોલ કૂવામાં નાખતા રહીએ, પાણી કાઢતા રહીએ, પણ ડોલ તૂટલી હોય એટલે પાણી બહાર આવે નહીં, બધો શ્રમ લગાવો. ડોલ બહાર આવે ત્યાં સુધી પાણી નીકળી ચેચાડી નહીં. આપણને એમ થાય કે આ પાણી કેમ આવતું નથી, પણ ડોલ જ કાઢી છે. એવી રીતે આપણે નામ જપ કર્યા જ કરીએ, 10,000 જપ કર્યા હોય, 25 વાર ગાયત્રીના પુરસ્કારોને કર્યા, પણ દુકાન પર બેઠા એટલે બધું ભૂલી જઈએ પાછા, ત્યાં તો એક જ વાત કે નફો કેમ વધારે મળે. બોલ, ભારતમાં આવું ચાલે છે? અહીં નહોતું ચાલતું, હવે અહીંના વેપારીઓ આપણા વેપારીઓ આવવા માંડ્યા ને, ત્યારથી અહીંનું વાતાવરણ પણ થોડુંક હવે બગડવા માંડ્યું. થોડો ગણગણાત અહીંયા શરૂ થવા માંડ્યો છે ઇંગ્લેન્ડમાં ને બહારના દેશોમાં, કે ઇન્ડિયન્સ બિઝનેસમેન જે આવે છે તે આ દેશને બગાડશે તો નહીં, ગણગણાટ થવા માંડી. આપણે ત્યાં જે રીત રસમો અજમાવીએ છીએ એવી જ થોડીક અજમાવવાની બુદ્ધિ અહીંયા પણ લોકો કેટલાકને જાગવા લાગી. બોલો, ભાગી કાઢશે ઇન્ડિયન્સોને પછી અહીંથી, જતે દાડે આફ્રિકામાંથી તગેડ્યા. ઇંગ્લેન્ડે તો કાયદો કરી નાખ્યો હોય, ક્યારનું? તમે જો છાપાઓ વાંચતા હો, ટેલિવિઝન વાંભળતા હો, તો ત્યાં કાયદો થઈ ગયો. કોણ હવે ઇંગ્લેન્ડના રેસિડેન્ટ ગણાશે? એ કાયદો નવો કર્યો, જતે દાડે ધીરે ધીરે બધે ફેલાશે. લોકો એમ માને છે કે આપણા દેશમાં જે શિસ્ત, અનુશાસન, પ્રામાણિકતા, પંક્ચ્યુઆલિટી, સફાઈ, એડલ્ટરેશનનો અભાવ, આ બધું છે તે આવું જ રહેવું જોઈએ. જો ભારતના વેપારીઓ બગાડતા હોય તો તે તો સારું નથી ભાઈ. કેનેડામાં કાયદો થઈ ગયો, બોલો. હમણાં અમે કેનેડામાં હતા તો ત્યાં જાહેરાત થઈ ગઈ રેડિયો પર, એક મહિના પહેલા જ જાહેરાત થઈ કે કોઈ પણ ભારતીય કેનેડામાં આવવા માગે તો તેણે ભારતમાંથી જ વિઝા લઈને આવવું પડશે. પહેલા કેનેડા પર મળી જતા વિઝા, એ બંધ થઈ, ગવર્મેન્ટે રદ કરી દીધો. કારણ કે ઘણા માણસો વગર વિઝાના ઘૂસી ગયેલા અને બહાર જવા માગતા જ નહોતા. પોલીસ બહાર કાઢવા માંગે તો છુપાઈ જાય ક્યાં. બોલો, આ કામ છે આપણું? આપણી પ્રેસ્ટીજ કેટલી બગાડવી છે? આપણે ભારતની પ્રેસ્ટીજ કેટલી બગાડવી છે? કેટલાક સારા ગુણો તો આપણે જાળવી રાખવા પડશે ને. તો ચરીઓ નિયમો થોડાક સારા પાડીએ તો નામ જપ પણ, નહીં તો પછી નામ જપ તો કર્યા જ કરીએ, માળા લઈને બેઠા હોય અને ધ્યાન બધું ગ્રાહક તરફ. એક દુકાનમાં હું ગયો તો કહું ભાઈ ચોખ્ખું ઘી, તો કે કાન પકડીને કહું ચોખ્ખું જ છે મારી દુકાન. ટીલું કરેલું ઉપર કૃષ્ણ ભગવાન લાલ અને વચ્ચે સફેદ, અને આત્મામાં કે જો આ માળા હાથમાં છે, હું ખોટું નહીં કહું ચોખ્ખું છે, મોઘું મળશે બધું, મોઘાનો વાંધો નહીં પણ ચોખ્ખું જોઈએ. તો કે તમારા જેવાનું હું ખોટું કહું? અને દુકાનમાં કૃષ્ણ ભગવાનનો ફોટો રાખેલો પાછળ. હવે તો આપણને વિશ્વાસ થોડો કે આવે ને. એ પછી એને અંદરથી ઘી કાઢીને મને સામે લાવી કરતા મને કે જુઓ માલ ખપવાની તૈયારી ન છે, પછી આવતા વાર લાગશે. મેં કહ્યું અમે ખપાવીએ છીએ ઓછું ઘી, બહુ ઓછું વાપરીએ, સારું થોડુંક ખાઈએ પણ લઈએ સારું, મોંઘું લઈએ પણ વધારે ચલાવીએ, ચાલો 3 કિલો આપો. તે આપ્યું એને ડબ્બામાં, અંદરજી લઈ ગયા. એક બે દિવસ વાપર્યું ને એટલું સરસ ઘી. માતાજી કે શેરો કરી, એવું કરો. એક દિવસ શેરો એમણે કર્યો અને પછી જે ઘી નીકળ્યું ને, હવામાં તો અમારું મોંમાં પહેશે બિલકુલ, પછી એની વાસ જ જુદી જતી, ચીકણું ચટે એકદમ રબર જેવું. કઢાઈમાં નાખીએ તો આમ વૈરાગ વગરનો સાધક જેમ સીધો રહે ને એમ સીધું રહે. શું કહ્યું? માતાજી કે ઠગ્યા અમે આપણને. એ ઘી લઈને માતાજી ગયા વેપારી પાસે. આવું આપ્યું? તો કે શું છે? તો કે ઉપર સારું નીચે ખરાબ. તો કે બીજાને ત્યાંથી લાવ્યા હશો, મારે માથે પણ ઘરે પડો છો, હું કૃષ્ણ ભક્ત આવું આપતો હોઈશ? એમ હોય તો મૂકી દો, કોઈ ગરીબ ગુરબો લઈ જશે, બીજું ખરીદી જાઓ. આત્મા માળા, એ માળા લઈને ખોટું બોલું. હવે એને ત્યાંથી જ લીધું. આ માળાઓ આપણને ભગવાન પાસે પહોંચાડે એવું તમને લાગે છે? લાખ રોજની જપીએ તો, કરોડ જપી લાગે તો, કરોડ રહી જાય ત્યાં સુધી જપો તો પહોંચાડે. જ્યાં સુધી કેરેક્ટર બિલ્ડિંગ નહીં થાય, સત્વશીલતા નહીં આવે, ચારિત્ર પેદા નહીં થાય, પરમાત્માનો પ્રેમ નહીં આવે, ત્યાં સુધી રામ રામ સબ કોઈ કહે ઠગ ઠાકુર ઓર ચોર, બિના પ્રેમ રેજે નહીં તુલસી નંદ કિશોર. આપણે જરૂર છે કેરેક્ટર બિલ્ડિંગની ભાઈ, એની સાથે નામ જપો, એની સાથે ધ્યાન કરો, એની સાથે સત્સંગ કરો. જુઓ પછી સોનામાં સુગર આપણે પાછા આ મોરચે પડી ગઈ છે, કેરેક્ટરના મોરચે પાછા પડીએ છીએ. એટલે આપણે ગમે તેટલા નામો જપીએ છીએ પણ ચરીઓ પાડતા નથી ને, એટલે દેવાદારના દેવાદાર જ રહી જઈએ છીએ. માટે એક તરફથી પ્રયત્ન કરીએ ઉત્તમ પ્રકારનું જીવન જીવવાનું, અને બીજા તરફથી પ્રયત્ન કરીએ ઉત્તમ પ્રકારે પ્રભુનું સ્મરણ કરવાનું. બે સાથે સાથે થાય, આનંદ આનંદ જીવનમાંથી. નામ સ્મરણ જેવું પછી કોઈ સાધન જ નથી, સર્વોપરી સાધન. કોઈ પણ નામ પકડી લો, જે પણ યોગ્ય લાગે તે જપવા લાગો, પ્રેમથી શ્રદ્ધાથી વિશ્વાસથી. એ એક જ નામ કલ્યાણ કરી રાખશે, જીવનમાં ક્રાંતિ લાવશે, મનને શાંતિ આપશે, અને એનાથી નામી સાથે પ્રભુ સાથે તમારો સંબંધ બંધાશે, અને પ્રભુ સાથે સંબંધ બંધાશે એટલે પ્રભુની કૃપા અનુભવાશે. ઘણી શક્તિ છે નામ માટે, બહુ શક્તિ. પ્રભુની કૃપા નામ દ્વારા અનુભવાય છે. નામ જપ એક સ્વતંત્ર સાધના જ છે, ભક્તિની પાયાની સાધના નામ જપ. એ થતા થતા પછી પ્રેમ જાગે છે જીવનની અંદર, ભક્તિભાવ જાગે છે, અને પછી પરમાત્માની કૃપા પણ જીવનમાં અનુભવાય છે. તો આ બધા પરમાત્માની પ્રેમ ભક્તિને જગાવવાના વધારવાના સાધન છે જેની વિચારણા આપણે કરી રહ્યા. હજુ બીજા ઘણા સાધનો છે પણ આપણી પાસે વધારે દિવસો હવે નથી ને. આજે આપણો છેલ્લો દિવસ છે, ગઈકાલે જ છેલ્લો દિવસ હતો પણ આપણો એક દિવસ કાંઈક વધારે હતો, એટલે આજે આપણે આ વિચારણા પાછા કરી શક્યા. હવે કોઈ વાર આપણે ભેગા થઈશું કદાચ તો પાછી આ વિચારણા આપણે આગળ ચલાવીશું. આપણે અહીંયા ભેગા થઈ શક્યા એના મૂળમાં આપણા હીરાભાઈનો સદભાવ પ્રેમ કામ કરે. અમને બહુ ઈચ્છા હતી કે સાન ફ્રાન્સિસ્કોમાં ચાલીને કાર્યક્રમ ગોઠવીએ. લોસ એન્જલિસ આવ્યા ત્યારથી એમની ભાવના પ્રભુએ એમને નિમિત્ત બનાવ્યા અને આપણે બધા ભેગા થઈ શકીએ. હવે માં સર્વેશ્વરી આપણને પોતાના રચેલા ભજનો સંભળાવે એવી આશા આપણે રાખીએ.
મને સાથે રાખો, મને સાથે રાખો, શ્યામ સુંદર ભગવાન સદા મને શાંતિ આપો. મને સાથે રાખો, મને સાથે રાખો, શ્યામ સુંદર ભગવાન સદા મને શાંતિ આપો. પ્રભુ દ્વારે સદા કાજ ફેરો ભરો, પ્રભુ
સર્વે ભવંતુ સુખીનઃ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમ આપ્નુયાત્. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.